આ પ્રવચનમાં પહેલી 10 મિનિટનો અવાજ ચોખ્ખો નથી, પછી 20 મિનિટ રીઝનેબલ છે, અને છેલ્લી 30 મિનિટ એકદમ ચોખ્ખો છે.
Thank you. એટલું જ વિધેયતામાં આપણું શરીરને આપણું સ્પષ્ટ કર્યું, બિલકુલ સ્પષ્ટ અને જરીએ એટલું હોય.
વ્યવહાર લાગુ પડે અને તે કરું ભ્રાંતિ અને વ્યવહાર
માટે નહીં
લગાવી જ્ઞાન ની ક્રિયા છે અંદર પ્રકાશકની વાત તો ખબર કોઈ તમે બધા
પર્યાયના સામસ નો વિચાર કરી લે આપડો પર્યાયના સામસ નો વિચાર કરી
જ્ઞાન માત્ર માં ભાગ માત્ર શબ્દ છે
Yeah.
જોવાનું જ્યાં બંધ કર્યું ત્યાં તરત જ અંદર દ્રવ્યને જોવાનું દ્રવ્યાર્થિક મયનું જ્ઞાન ભૂલી શકે અને તે જ્ઞાનનો આખો પૂર્ણાનંદ ના આત્મદ્રષ્ટિ વિના 84 ના અવતારમાં નરકાદિના જે દુઃખો જે ભોગવે છે તેનું વર્ણન સાંભળી ન જાય એવું છે. અને તને જોતા તને જોતા જે આનંદ આવ્યો તે આનંદની શું વાત એ કરો ન જાય જયારે ભાસુ છે ત્યારે હવે પર્યાય ને જાણવા યથાર્થ જ્ઞાન પ્રગટ થયું છે. પહેલા દ્રવ્યાર્થિક ને બંધ કરીને પર્યાય ને જોવું એમ ન લીધું પણ અવલોકવામાં આવે છે ત્યારે જો દ્રવ્ય અંતઃતત્વ જે દેખવામાં તો આવ્યું છે આ બધું સામાન્ય છે આ બધું દ્રવ્ય છે વસ્તુ છે પર્યાયમાં છે તેથી તેને જોવા માટે આ દ્રવ્યાથી નહીના પક્ષુ બંધ કરો એમ કહે છે. બહુ જૂની વાત કરો. હા હા આ તો કેવલ જ્ઞાન લેવાની તૈયારી વાળા દિગંબર સંતો ની વાણી બહુ ગંભીર બાપુ હવે આવી જોવાની વાત હતી અને દ્રવ્ય પ્રગટ ભાષું તો હવે પર્યાય નું જ્ઞાન કરાવ્યું છે એટલે કહે છે જ્ઞાન કરાવવું છે. પરને જાણવાની તો અહીં વાત નથી કારણ કે પરની અને તેને કંસમાં સ્વદ્રવ્યની કાંઈ સંબંધ નથી. જેને જાણતા પર જણાય છે એ પર્યાયની જ્ઞાન અને મોક્ષ માર્ગ હતો માટે થયું છે એમ તો પરનું જ્ઞાન કરાવવાની તો અહીં વાત નથી તો કહે છે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યનો રહેલા નારકપણ તુર્યપણ મનુષ્યપણ દેવપણ અને શુભપણ એ પર્યાય સ્વરૂપ વિશેષોને અવલોકનારા જોયું. આ પાંચે પર્યાય જીવદ્રવ્યમાં રહેલું છે પણ કાંઈ પરમો છે એમ નથી. અહીં જીવદ્રવ્યમાં રહેલા એમ શબ્દ છે એમ શબ્દ છે એટલે કે પર્યાય સ્વદ્રવ્યમાં રહેલું છે પણ પરની સાથે એને કાંઈ સંબંધ નથી. જો આવો ઉપદેશ અજાણ હવે ક્રિયા કરવાનું એવું લાગે કે આ શું મળ્યું છે પણ
બાપા આ તારા ઘરની મળી શકાય, તારું ઘર કેવું ને કેવું મોટું છે એ છે કદી સગરું નથી કર્યું. હવે કહે છે જગ્યા સુધી એમના ચક્ષુને સર્વથા બંધ કર્યું, એટલે કે તેને વહેલું જ્ઞાન તો છે પણ તે તરફ લક્ષ નથી. પરંતુ લક્ષ તો જે પર્યાય વહેલી છે તેનો છે. આમાં આમાં પર્યાથી એના ચક્ષુ બંધ કરવાનું કોઈ તારીખ એ વાત નથી લીધું. અહીંયા લીધું કેમ કે દ્રવ્યાર્થિક નું જે ચક્ષુ ખોલીને જયારે ઉપયોગાત્મક આત્માને જાય પછી દ્રવ્યાર્થી નહીં ઉપયોગમાંથી છૂટી પર્યાર્થી નહીં પ્રગલ. પણ દ્રવ્યને જાણનારો અંશ તો ત્યાં પરમથી ચાલુ એટલે ત્યાંથી લક્ષ જીતવું એટલે ઉપયોગાત્મક લક્ષ જીતવું. પરમથી તો જ્ઞાયક ને જાણી છે માટે એને જાણ્યા પછી પર્યાયને જાણે છે તો એની પરિણતી દ્રવ્યને આમ પણ જાણ્યા કરે છે અને પર્યાય પર્યાયને જાણે છે તો આમ બધું થતું નથી. બોલતો પણ આમ બધી બોલ માટે દ્રવ્યને જાણ્યા પછી પર્યાયનું જ્ઞાન યથાર્થ છે. હવે પર્યાર્થિકની જયારે આંખ બંધ કરીને પર્યાર્થિકની આંખ ઉભાવી ત્યારે પર્યાયને જાણવાની લબ્ધિ પ્રગટ જ નથી. રાગને જાણનારું જ્ઞાન બંધ કરાય ત્યારે રાગને જાણનારી જ્ઞાનની પર્યાય લબ્ધરૂપ નથી આવે. એ તો પર બન્યો હતો
તેથી લબ્ધરૂપ નથી.
હવે ફરીથી નિરીક્ષક થાય જયારે પાછું યાદ ત્યારે હું લોકો દરેક જાય પર્યાયને જાણનારું હોઉં ત્યારે પણ દ્રવ્યને જાણનારું જે પરમતી છે એ તો કાયમ જ છે ચાલુ એટલે અસ્મિત જ્ઞાન નું લખી જાય. હા એ છે કે અજ્ઞાનીએ જે પાંચ ઇન્દ્રિયનો ઉઘાડ છે એ તો લબ્ધિ રહી જાય. સમજાય જાય ત્યારે સમજને જાણવા ત્યારે પાંચ ઇન્દ્રિયોના ઉઘાડ રૂપિયા લબ્ધિ છે નો એનો અભાવ ન થાય.
પરિણતિ ચાલુ નથી રહેતી
એની પરિણતિ નથી હું તો પરિણતિ ચાલુ એ મને માં કરો ઓલું બધું હિન્દુ જ્ઞાનમાં અજ્ઞાનમાં જ જાય મોટે ભાગે આમાં લબ્ધિ રાખું છું કે ઓલી પર જુદા જુદા હોય હિન્દુ તો જુદા શબ્દો નો પ્રયોગ કોઈ કરે
પ્રજ્ઞા નો શબ્દ
બહાર પાછળ વાક્ય શબ્દ ને ના વાગે વાક્ય
આ શબ્દના અહીંયા આવે અહીં અવરોધ કરે છે અથવા એનું ખોટું પેલું કરે છે તો શબ્દ થોડી દે
આવીને પર્યાતી
નામ
લખી દો તમે તો પછી પાંચ ને બદલો સાડા પાંચે આવશો તો અમે જૂતા સમય જૂતા પાંચ નો ટાઈમ સાડા પાંચ સુધી રાજો સાડા પાંચે અમે ઉતરી જાય તમારી બોલે
હવે કહે છે વિદ્યાર્થી ત્રવતા બંધ કરવી એટલે તેનું વળેલું જ્ઞાન તો છે પણ તે પર લક્ષ નથી પરંતુ લક્ષ્ય જે ચડિયા વળેલી છે તેનો છે તો કરવું જોવાનું તો અનુમાન સામાન્ય અને વિશેષ માં છે બાર કેવું નહીં શું કહ્યું ભગવાન તારા દ્રવ્યની પર્યાય સિવાય
ભગવાન
તું જે જુએ છે એ તારી પર્યાય છે તેની વાત ભાઈ
પર નથી જાણતો કે તારી પર્યાય જો અજ્ઞાની ને કહે છે કે મને તારી જ્ઞાન ની પર્યાય ગણાય છે તું કહે તો મને પર ગણાય છે તું તો આવ બાર ગયો ગયો એ શબ્દ
ચૈતન ભગવાન પરમ પારણા સ્વભાવમાં ચૈતન શરીર ચૈતન વિગ્રહ છે વિગ્રહ શબ્દ આવે છે એ શાસ્ત્રમાં વિગ્રહ શબ્દ આવે છે ને શાસ્ત્રમાં તેમ પૂર્ણ પાપના ભાવ કે આ ગતિના ઉદય ભાગ છે એ પણ વિગ્રહ છે એ ચૈતન શરીર ભગવાન આત્માની અપેક્ષા એ પર વિગ્રહ છે પર શરીર જ છે ત્રણ પ્રકારે શરીર છે ચૈતન શરીર બીજું કટાય શરીર ત્રીજું જળ શરીર ઔદારિક તેજસ કર્મ આહાર અને વૈક્રિય શરીર બધા જળ શરીર આત્માની પર્યાયમાં થતા વિકારના પરિણામ ચૈતન્ય વિકૃત કરી તથા ચૈત્ય અને શુદ્ધ કૃપાળુ ન્યાય ભાવ નીચ શરીર છે નીચ વસ્તુ છે એ નીચ ચૈતન્ય વસ્તુને જોવા માટે તો એક વાર કર્યાની આંખ બંધ કર હવે સ્વને જોડો ને જાણો છો તો પર્યાયમાં પણ સામાન્ય સ્વ વર્તે છે તેથી પર્યાયને જોવા આ સ્વને દ્રવ્ય સામાન્ય અંગ છોડી ઉગેલા પર્યાય જોવાના તત્વ વડે જો એમ તો વચન કર્યું અને ખરા તો જોયો હાજી
હવે સ્વને જોયો જાણ્યો છે હાજી તો પર્યાયમાં પણ સામાન્ય તો વર્તે છે પર્યાયમાં સામાન્ય નું જ્ઞાન તો વર્તી નથી તેથી પર્યાય ને જોવા આ સ્વરૂપ દ્રવ્ય સામાન્ય નું લક્ષ કરવું એનો ઉપયોગ કરી હાજી ઉગાડેલા પર્યાય ને જોવાના તત્વ વડે જો એમ કહે
અને તેને જોવાનું જ્યાં ઉઘરેલું છે તો અહીં કહે છે તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાનું ઉગાડેલી આંખ વડે જો જાણ લો આવી બધી જીવન વાત બાપા લોકોને તો બહારથી ગમ કરવો છે પણ ભાઈ બહારનો તે જીવ છે જ નહીં અરે આવું સાંભળવાય મેરો પણ તે નિર્ણય ક્યારે કરે બાકી ચાર ગતિમાં સ્વરાષ્ટ્રના અવતાર કરી તેને તારા સોફા નીકળી ગયા છે છતો તને ડરતા નથી કે હું કોણ છું ને કહો ગતિ પર્યાયના અંશમાં છે પણ પોતાની ચિંતાની ચીજમાં એ નથી કે કેવી રીતે મંદ કસાયના આ દયાદાન ભક્તિયાળના પરિણામ પણ પોતાની તૈયારીમાં છે પણ પોતાની સ્વીકાર વસ્તીમાં તો નથી હવે કહે છે કે જીવ દ્રવ્ય પરમાત્મ સ્વરૂપ નિત ચૈતન્ય સ્વીકારી વસ્તુ તેનું જો જ્ઞાન થયું તો પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે તે જ્ઞાન શાસ્ત્રના ભણતરથી ઉઘડ્યું કોઈ પ્રશ્ન નથી અને તે જીવ સામાન્યને સ્વીકારી જ્ઞાયક મૂર્તિ પ્રભુ આત્માને જાણતા પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘરેલું છે એમ વાત છે સમજાણું કઈ આ તો ત્રણલોકના નાથની જેમ હું ત્રણલોકના નાથની જેની પાસે એકાવતાર ઇન્દ્રો ગલોરિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સવરે સવરે છે તે ગિરો છે પરમેશ્વરની વાણી છે તેની ગંભીરતાની સિવાય કહે છે જ્યારે પર્યાયને જોવાની આ સ્થિતિ કરી સર્પતા હો ત્યારે તો ઉઘાડેલા દ્રવ્યાર્થિક તત્વ વડે દ્રવ્ય જોવાનું આવ્યું પણ હવે ઉઘાડેલા પર્યાયથી જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયને જો તે ઉઘાડેલા પર્યાયથી તત્વ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું સુગપણું મનુષ્યપણું દેવપણું ને શુદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા તથા પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહીં અવલોકનારા અથવા સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય શક્ય છે તેથી સામાન્યને નહીં જોનારા એવા એ જીવોને એટલે જે દ્રવ્ય અન્ય અન્ય ભાષે છે જીવ દ્રવ્યનો બે પર્યાય અનેરી અનેરી ભાષે છે દેવ પર્યાય અનેરી તીર્થ પર્યાય અનેરી એમ પર્યાય અનેરી અનેરી અન્ય અન્ય ભાષે છે કારણ કે દ્રવ્યો કેટલો વિશેષોના તારે તમને હોવાના લીધે તે વિશેષોમાં અનન્ય છે સાણા ત્રણ પણ અને કાષ્ટમય અગ્નિની માફક તે વિશેષો પણ નારસપણ સુરપણું મનુષ્યપણું દેવપણું શુદ્ધપણું એ વિશેષો તે વિશેષોના કારણે તન્મય હોવાના લીધે જોયું જીવ દ્રવ્ય તે પર્યાયનો તે કારણ તન્મય છે પણ અવધારી શરીર સ્ત્રી કુટુંબ પરિવાર મકાન પૈસો આદિની પાસે તો તન્મયપણાનો અંશ પણ નથી કેમ કે એ બધી સતત માહિતી છે સમજાવવું કઈ હવે આવી વાત તો બાળો થાય તો સમજાય એમ છે બાપુ આત્મા એટલે રાજાજી રહી દેહાજી રહી બાળો જ છે ભાઈ તારામાં સામાન્યમાં રાજાજીઓ નથી અને ખરેખર ગતિઓ નથી પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સ્થિતિ કરેલું છે કેમ કે પરને લઈને એ પર્યાય થયો એમ નથી જીવ દરિયામાં રહેલા એમ કીધું ને જીવની પર્યાયમાં રહેલા એમ ન લીધે કેમ કે
અહિયા પ્રમાણ જ્ઞાન નો દ્રવ્ય ચાર જીવ દ્રવ્ય માં પર્યાય છે ત્યારે દક્ષિણા વિશે તું જુઓ તો પર્યાય પર્યાય માં છે જીવ દ્રવ્ય સામાન્ય મનસ
પર્યાયો રહેલો અને અહીં
જીવનો રહેલું છે, ગુણની પર્યાયમાં રહેલા એમ ન લીધે, કેમ કે જીવ જોડે પોતે પર્યાય સમજે છે. જીવ જોડે પોતે પર્યાય દ્રષ્ટિએ પર્યાયનો છે અને પર્યાયની દ્રષ્ટિથી જોતા અન્ય અન્ય પાસે છે. જીવ સામાન્યથી જોતા તેમ તો એટલે અનન્ય પાસે છે અને પર્યાયથી જોતા અન્ય અન્ય પાસે છે. આવું સ્વભાવ જન્મ મન રહી થવાનું આવું લાગતું છે. સ્ત્રીઓના ઝટકારો મોટી પરોવી દો તો પરોવી દો, આ તો વચ્ચે ઝટકારો આવી ગયો છે. બાકી મનુષ્ય અને જ્ઞાનનો રોગ અતિ અતિ દુર્લભ છે. સામાન્ય તો જે સ્વીકાર સ્વીકાર છે એ તો અનન્ય છે, તે અન્ય પણ એ પાસે તો એમ નહીં.
ભાઈ, ત્રિકારી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાયક ભાવ તેની દ્રષ્ટિ કરાવવા કહ્યું કે તેનો ગતિય નથી, ગુણ ભેદ પણ નથી અને પર્યાય પણ નથી. અને અહીં તે વિશેષોના કારણે તેનો દ્રવ્ય વર્તી રહ્યું છે, તે વિશેષો તે કારણે તે દ્રવ્યના છે એમ જ્ઞાન કરાવવા. એમ જ્ઞાન કરાવવા તે કારણે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જો જે અપેક્ષા હોય
દ્રવ્યમાં પર્યાય નથી. હા જી, અને અહીંયા દ્રવ્યને પર્યાય
અનન્ય અનન્ય
તન્મય છે.
તન્મય છે,
એ બે વાત સાચી છે.
હા જી, માટે જો જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. દ્રવ્ય તે વિશેષોના કારણે તન્મય હોવાના લીધે તે વિશેષોથી અનન્ય છે. લ્યો, આ મનુષ્ય ગતિનો જે પર્યાય છે તેનો એ દ્રવ્ય તન્મય છે. મનુષ્ય ગતિ એટલે મનુષ્યનું શરીર નહીં હો, ગતિને યોગ્ય તેની જે પર્યાય વિશેષ છે તે મનુષ્ય ગતિ છે. મનુષ્યને યોગ્ય જે ગતિની યોગ્યતા છે તેનો તે દ્રવ્ય તન્મય છે. પણ પર્યાય અપેક્ષાએ તન્મય હો, જીવ દ્રવ્ય તે કારણે વિશેષોથી અન્ય અન્ય અનેરું અનેરું છે એમ નથી. હા, ભગવાન કુંકુંદાચાર્ય ભગવાનની વાણીમાં આવેલી વાત જગત સામે જાહેર કરે છે. કહે છે, ભગવાન તારામાં બે જ ભાગ છે, એક સામાન્ય બીજો વિશેષ. આ સિવાય ત્રીજો બીજા કોઈ દ્રવ્યનો અંશ તારામાં ત્રણ ભાગ ત્રણ રૂપમાં નથી. જેની વ્યવસ્થા અને સંભાળ માટે તું રોકાણો છે તે શરીર વાણી કુટુંબાદીનો એક અંશ પણ તારામાં નથી. હા હા, શરીરને આમ રાખવું ને વાણી આમ બોલવું ને ખોરાક આમ સરખો લઉં ને કુટુંબનું આમ કરવું ઇત્યાદિ પદ્ધતિની વ્યવસ્થા કરવાનો વિચાર મિથ્યા છે. કેમ કે એ બધી વ્યવસ્થા તારાથી થતી નથી, તું કરી શકતો નથી. છતાં ભગવાન તું એમાં રોકાઈ ગયો, મૂસાઈ ગયો, તારે શું કરવું છે? પ્રભુ, શું તારે રખડવું છે? ત્યારેથી તમે સારજીમાં તો એમ આવ્યું કે પછી ચૌદ ભેદો નામકરણ કારણે નામકર્મના કરણને કારણે થયા છે. નામ કર્મ કરણ છે અને તે ભેદો તેના કારણે થયા છે એમ તો કહ્યું છે ગાથા પોષક શાસ્ત્રમાં. સમાધાન, ભાઈ, તો સમયસરમાં અખંડ એક શુદ્ધ ચૈતન્ય વસ્તુ ભગવાન જ્ઞાયકનું લક્ષ કરાવવું છે, શુદ્ધ નિર્માણ સ્વરૂપ પ્રભુ આત્માનું સ્વરૂપ બતાવવું છે, તો તેઓ ચૌદ ભેદો આત્મામાં નથી એમ કહ્યું. જ્યારે અહીં તેની પર્યાયના અંશમાં જેટલું નારદપણું ત્રિયપણું મનુષ્યપણું આદિ ઊભું છે તેનું જ્ઞાન કરાવવું છે, તો તેમાં તે જીવદ્રવ્ય તે કાર્ય તન્મય છે એમ કહ્યું છે. મનુષ્યપણું આદિ એટલે આ શરીર નહીં પણ અંદર ગતિની યુક્તારૂપ અવસ્થા વિશે તેનો તે કાર્ય જીવ તન્મય છે. જેમ અગ્નિ જેવા લાકડા કે પાંદડા હોય તેવા આકારે થાય છે અથવા તેનાથી તે દાહ્ય આકારથી તન્મય થઈ જાય છે, તેનાથી જુદી રહે છે એમ નથી, તેમ આત્મા પાંચમાંથી ચાર ગતિ અને સિદ્ધાવસ્થા જે જે પર્યાયને પામે છે તેમાં તે કાર્ય તન્મય છે. તો એ ઠેકાણે એમ પણ કહ્યું છે કે ત્રણ આદિપણે અગ્નિ પણની નથી, તેમ જે ગતિ આદિની પર્યાય પણ એ પણ્યો છે તે પર છે, આત્મા નહીં. આ કેવી રીતે છે? સમાધાન, ભાઈ, એ દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે, પણ દ્રવ્ય દ્રષ્ટિવંતને પર્યાયનું જ્ઞાન થવા કારણે તેની પર્યાયમાં શું છે તેનું અહીં જ્ઞાન કરાવ્યું છે. આ પ્રવચન સાર જ્ઞાન પ્રદાન ગ્રંથ છે. જેમ અગ્નિ કેતુકાર લાકડા છાણા અડાયા પાંદડા ઇત્યાદિના આકાર પર્યાયમાં તન્મય છે, તેમ દ્રવ્ય કેતુ પર્યાય રૂપ વિશેષોના કારણે તે તે સમયે તે મય તે તે પર્યાયમય હોવાના લીધે તે તે પર્યાયમાં તન્મય છે, તેમનાથી અનન્ય છે, જુદું નથી. જેમ શરીર જુદું છે, કર્મ જુદું છે, તેમાં ગતિની પર્યાય તે તે કાર્ય દ્રવ્યથી જુદી છે એમ નથી, પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય તન્મય છે. હવે આવો ઉપદેશ કોઈ સોભરો ન હોય, વિચાર હોય તો તેને વિચારવાનો તો અવસર જ કથી મળે. રડવું કમાવું ને બાયડી છોકરા સાચવવાળી નિરાશ મરે તો ને, પણ ભાઈ એ તો બધું એકલું નિર્ભેર પાપ છે. ભગવાન જો આ ન સમજો તો પાપના પોટલામાં વાર બાંધે નહીં, તું ક્યાંય ભવ સમુદ્રમાં ડૂબી જઈશ. હા હા, અહીં કહે છે કે શુદ્ધ એક દ્રવ્યને જેને જોયું છે તેને પર્યાય જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે, અર્થાત સ્વસ્વરૂપને જાણતા તેને પર્યાયોને જાણવાનું જ્ઞાન ઉઘડ્યું છે. અને તેથી તે જાણે છે કે આ વિશેષ પર્યાય મારામાં છે, પણ બીજી કોઈ ચીજ મારામાં નથી, વાહ હું એમાં નથી. આ દીકરો, મારો પત્ની, મારી બૈરી, પૈસા મારા, બંગલા મારા ઇત્યાદિ બધી મિથ્યા જૂઠી વાતો છે, કેમ કે એમાં હું તન્મય નથી. એ ચીજો મારી પર્યાયમાં તન્મય નથી. જો એમ છે તો પછી અન્ય વસ્તુને કેવી રીતે પોતાની માની બેઠો છે? ક્યાં જવું છે પ્રભુ તારે? શું નરક નિગોદમાં જવું છે તારે? ભાઈ દુનિયાને બેસે કે ન બેસે, વસ્તુ સ્થિતિ તો આ જ છે. પોતાના આત્મા સિવાય બહારના ભક્કામાં જો વીર્ય ઉત્સિત છે, વાયામાં જરી પણ ઠીક છે એમ લાગે છે તો તે ઈચ્છા દ્રષ્ટિ છે. તેને નથી દ્રવ્યનું જ્ઞાન કે નથી પર્યાયનું જ્ઞાન, એ તો અજ્ઞાની છે. આત્મા દ્રવ્યની પર્યાય સિવાય પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંધ ખડકાયેલા દેખાય તો પણ તેને અને તારે દ્રવ્ય ગુણમાં તો શું, પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તને સંબંધ છે, વા તેમાં તું તે તે કાર્ય તન્મય છો. તે કાર્ય હો, કેમ કે એ પર્યાય સદાય એકની એક રહેતી નથી. મનુષ્ય ગતિ બદલાઈને એકદમ દેવગતિ થશે, દેવગતિ બદલાઈને એકદમ મનુષ્ય ગતિ થશે, અને વળી મનુષ્ય ગતિ બદલાઈને એકદમ સિદ્ધ દશા થશે. તેથી તે પર્યાય અનેરી અનેરી થશે, છતાં તો તેમાં તે તે કાર્ય અનન્ય છો. આ પ્રમાણે અન્ય અન્ય છે છતાં અનન્ય છે, એ તો પર્યાય પાંચ છે તો અન્ય અન્ય કીધું, બાકી તો એની સાથે તે તે કાર્ય દ્રવ્ય તન્મય હોવાથી અનન્ય છે. અહો સંતો એ તો અમૃતના વેણના વાયા છે. આહા, હવે આવું સમજવા માટે અજ્ઞાની રોકાય નહીં, તો વિચારવાનો ક્યાં વખત મળે? ફરી વાર દ્રવ્યમાં જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે થવાનું હોય તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કોઈ ફેરફાર થાય નહીં. વળી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે એ પણ કેમ, એટલી નથી અડતી, તો પછી ભગવાન તને શાની ચિંતા છે? દ્રવ્યના સ્વભાવને જાણીને પર્યાયના અસ્તિત્વમાં જે પાંચ ગતિ છે, ચાર ગતિ અને શિવ ગતિ, એ પહોંચે એમાં તે તે કાર્ય પોતે અને દ્રવ્ય તન્મય પણ છે, પણ કર્મ કદીય તન્મય નથી એમ જ્ઞાની યથાર્થ જાણે છે. મનુષ્યગતિની પર્યાય વખતે તે દ્રવ્ય તેમાં તન્મય પણ છે અને ત્યારે સિદ્ધ ગતિ આવી નથી, અને સિદ્ધની પર્યાય વખતે તેમાં તન્મય હશે, કેમ કે ત્યારે બીજી સંસારની દેવાદી ગતિ નથી. આ પ્રમાણે તે તે વિશેષોના સમયે તેમય હોવાના લીધે એમનાથી તે તે કાર્ય દ્રવ્ય અનન્ય છે, જુદું નથી એમ યથાર્થ જ્ઞાની જાણે છે. અવસ્થાથી જોતા અન્યન્ય ભાષે, છતાં દ્રવ્ય અવસ્થામાં તન્મય હોવાથી અનન્ય પણ છે. જો આ એક આંખ બંધ કરીને બીજી ઉગાડેલી આંખ વડે વારા ફરતી જોવાની વાત કરી, હવે ત્રીજી વાત કરે છે પ્રમાણ. અને જ્યારે તે બંને ચક્ષુ દ્રવ્યાર્થી અને પર્યાર્થી તુલ્યકારે એકી સાથે ખુલ્લા કરીને એ દ્વારા અને આ દ્વારા ને દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે જો આ પ્રમાણ થયું, તુલ્ય ક્યારે એટલે એક જ સમયે સામાન્યને જાણે અને વિશેષને પણ જાણે. અહીં આ જાણવાની વાત છે હો, બાકી આદર તો એ દ્રવ્ય સામાન્યનો છે.
બેનો આદર કરીશ મે
વિશેષનો પણ આદર છે એમ નથી, પરંતુ અહીં તો જાણવાની અપેક્ષા એ જ્ઞાનમાં જેમ સામાન્યને જાણે છે તેમ વિશેષને પણ જાણે છે એમ કહે છે. આદરણીય એટલે ઉપાધેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય છે અને વિશેષ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, એ તો એમ જ છે. પણ અહીં તો સમય સમય દ્રવ્ય અને પર્યાયનું અસ્તિત્વ કઈ રીતે છે એની સિદ્ધિ કરે છે તો કહે છે. અને જ્યારે તે બંને ચક્ષુ દ્રવ્યાત્મિક અને પર્યાર્થિક તુલ્યકારી ખુલ્લા કરીને બે દ્વારા અવલોકવામાં આવે છે ત્યારે જોયું ક્ષયોપશમ જ્ઞાન છે ને તેમાં બેને જાણવાનો ઉઘાડ છે તો કહ્યું કે આ દ્વારા અને તે દ્વારા અર્થાત દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને ચક્ષુ દ્વારા એક જ સમયે અવલોકવામાં આવે છે ત્યારે જે સામાન્ય દ્રવ્ય છે તે અવલોકવામાં આવે છે અને તે દ્રવ્ય પર્યાયનો તન્મય છે એમ પણ અવલોકવામાં આવે છે. બે એક સાથે જોવામાં આવે છે અહીં જાણવાની અપેક્ષા એ વાત છે. દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમજ પર્યાર્થિક ચક્ષુ દ્વારા અવલોકવામાં જાણવામાં આવે છે ત્યારે નારકત્વ તિર્યંચત્વ મનુષ્યત્વ દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયમાં રહેલું જીવ સામાન્ય અથવા પાંચ પર્યાયમાં રહેલું જીવ સામાન્ય પાંચ પર્યાયમાં રહેલું એટલે એક જ સમયે પાંચ પર્યાયમાં રહેલું એમ નહીં પણ તે સમયે એક એક પર્યાયમાં રહેલું અને એમ જુદા જુદા સમયે થઈને પાંચ પર્યાયમાં રહેલું સમજવું. આ પ્રમાણે નારકત્વ તિર્યંચત્વ મનુષ્યત્વ દેવત્વ અને સિદ્ધત્વ પર્યાયમાં રહેલું જીવ સામાન્ય અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ તિર્યંચત્વ મનુષ્યત્વ દેવત્વ સિદ્ધત્વ પર્યાય સ્વરૂપ વિશેષો તુલ્યકારે દેખાય છે.
મનુષ્ય ગતિને યોગ જે પરિણામ થાય એ પરિણામ વિભાવ જ છે બધા. મનુષ્યની ગતિની પર્યાયોની સાથે તે આત્મા અનન્ય છે. પછી દેવ થાય તો હજારો વર્ષ સુધી ત્યારે એનાથી અનન્ય, વળી પાછો બીજો થાય એવી રીતે આખી પર્યાય લીધી, સમય સમય ની નહીં જેવી આખી પર્યાય લીધી. જયારે પુરુષ ની પર્યાય હોય ત્યારે એનાથી અનન્ય, વળી દેવ થાય તો દેવ ની પર્યાય અનન્ય. આખી એક એક સમય ની પર્યાય તો દેવ ની ખરી મનુષ્ય ની, પણ આખી સમુચય સો વર્ષ નો મનુષ્ય હોય તો સો વર્ષ થી મનુષ્ય ની હારે એ પર્યાય ની હારે દ્રવ્ય અનન્ય છે.
પહેલા દ્રવ્ય ને મુખ્ય અને પર્યાય ને ગૌણ કરીને
સોના નો એક ગાંઠ થયો પાંચ વર્ષ રહ્યો
પર્યાય ને જોવાના કાળે સામાન્ય દ્રવ્ય ને જોવાનું મુખ્યપણે છોડી દીધું. હવે તે બે ને સમકાળે જોવા માટે આ પ્રમાણ જ્ઞાન કહી દીધું, પણ પરને જોવાની વાત ન કરી કેમ કે એનો અહીં પ્રશ્ન જ નથી. પરને જાણે છે એ પર્યાય પોતાની છે, પરની નહીં, પરને લઈને નહીં, પરને જાણે છે માટે પરને લઈને પર્યાય થઈ છે એમ નથી. ભાઈ આ તો આત્માના એ દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત બીજા દ્રવ્ય અને પર્યાયના એટલે કૌંસમાં મારાપણા ને કરતાપણાના ગર્વને ઉઠાવી દેવાની વાત છે. જો ક્યાંય પણ બીજે ગર્વ રહ્યો તો હા મરી ગયો સમજે. હા હા ભગવાન તું ત્રિકારી સામાન્ય દ્રવ્ય છો અને તારી વિશેષ પાંચ પર્યાયો છે અને તીતો કારે તું તેમાં તન્મય છો, પાંચેયમાં એકી સાથે નહીં પણ તીવ ગતિના કારે એકમન આ પ્રમાણે અવસ્થાએ અનન્ય હોવા છતાં દ્રવ્ય અપેક્ષા એ અનન્ય છે, પરંતુ એવી રીતે બીજાની સાથે અન્ય દ્રવ્યની સાથે કદી એ અનન્ય નથી. એક ગતિની પર્યાય વખતે બીજી ગતિ નથી તેથી અનન્ય છે, પણ તે પર્યાયમાં દ્રવ્ય અનન્ય છે પણ બીજા જે દ્રવ્યો અન્ય છે તેની સાથે કદી એક સમય પણ અનન્ય છે એમ ત્રણ પારમાં નથી. જો આ પુસ્તક અને પાના એ બધા અન્ય દ્રવ્યની પર્યાય છે એને જાણવું એ પણ ક્યાં છે? કેમ કે તેને જાણવા કારણે તો તારી જ્ઞાનની પર્યાય જે છે તેમાં તું તન્મય છો, પણ તેને જાણવા કારણે તું તેમ એટલે કર્મ તન્મય નથી, શું કીધું આ સમજણું કઈ? તે જાણવામાં આવ્યું કે આ શાસ્ત્રાદિ છે, તો તે જાણનારી જ્ઞાનની પર્યાય કોઈ તેમો એટલે શાસ્ત્રાદિમાં તન્મય નથી. બીજે સમયે વિશેષ જાણવામાં આવ્યું તો તે તે કાર્ય પણ તે જ્ઞાન પરની સાથે તન્મય નથી, તે અન્ય અન્ય પર્યાય છે, તેની અપેક્ષાએ અન્ય અન્ય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ અનન્ય છે. કેમ કે પર્યાય દ્રવ્યથી કોઈ જુદી ચીજ નથી. ગાય બીજા દ્રવ્યને પર્યાય તો સ્વદ્રવ્ય પર્યાયથી તદ્દન જુદા છે, સીધે અને સીમાડે ક્યોય તેમનો મેળ નથી. હા હા, જેની સાથે 50-50 કે 100-100 ગાયા હોય તે શરીર સાથે એક સમય માત્ર પણ આત્મા તન્મય નથી. એ કોઈ અન્ય છે, તે અન્ય જ છે. અત્યારે જ્યારે આ પોતાની પર્યાય પર્યાયથી જોતા અન્ય અન્ય હોવા છતાં દ્રવ્ય જ તેમાં વર્તું હોવાથી અનન્ય છે. હવે કહે છે તો આ એક ચક્ષુ વડે અવલોકન તે એક દેશ અવલોકન છે, અને બે ચક્ષુ વડે અવલોકન એ સર્વ અવલોકન એટલે સંપૂર્ણ અવલોકન છે. જુઓ, એક ચક્ષુ વડે જોતો એક દેશનું જ્ઞાન એક ભાગનું જ્ઞાન થાય છે, અને બે ચક્ષુથી જોતો સંપૂર્ણ જ્ઞાન થાય છે. આ જાણવાની અપેક્ષા એ વાત છે, આદરણીય શું છે એ વાત અહીં નથી. વારંવાર
જાણવાની,
કેમ કે આદરણીય તો એ ક્ષાયિક ભાવ પણ નથી. વાહ, એક વાર એમ કહે કે ક્ષાયિક ભાવ પરદ્રવ્ય પરભાવ છે અને હે છે નિવસાર ગાથા 50, અને વળી અહીં ગતિના ઉદય ભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે, એ કેવી કેવી વાત, એ તે કેવી વાત? સમાધાન, ભાઈ તેઓ નિયમસારમાં ઉપાદેયરૂપ જે શુદ્ધ અંતર તત્વ એક શુદ્ધ જ્ઞાયિક ભાવ તેનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે. ત્યારે અહીં તો જેને અંતર તત્વનું ભાન થયું છે તેને પોતાના દ્રવ્ય પર્યાયનું પ્રતિ સમય અસ્તિત્વ કેવું છે તે બતાવવાનું પ્રયોજન છે. અહીં જ્ઞાન પ્રદાન શૈલી છે. જો આવી એક એક ગાથા ખૂબ ગંભીરતાથી ભરેલી છે બાપુ, કોઈ અજ્ઞાની ઉપર ઉપરથી વાંચી જાય તો તેનું મન કેમ સમજાય? હવે કહે છે, માટે સર્વાવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનન્યત્વ વિરોધ પામતા નથી. જો સર્વાવલોકનમાં દ્રવ્યના અન્યત્વ એટલે અનેરી અનેરી પર્યાયપણું અને અનન્યત્વ એટલે અર્થાત વર્તમાન અપેક્ષાએ અનન્યપણું, તે પર્યાય દ્રવ્યથી જુદું નથી એમ અનન્યપણું વિરોધ પામતા નથી. શું કીધું? કે જે ગતિની પર્યાય છે તે કાર્ય એક એક છે, તેથી અન્ય અન્ય છે. સંસારની ચાર ગતિ છે તે કાર્ય સિદ્ધત્વ નથી, અને સિદ્ધત્વ કાર્ય સંસારની ચાર ગતિ નથી. આ અપેક્ષાએ દ્રવ્યને અન્યત્વ અને અન્યત્વ છે, અને આત્મા તેમાં તે કાર્ય તન્મયપણે છે માટે અનન્યત્વ પણ છે. આ પ્રમાણે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અનંતત્વમાં વિરોધ પામતા નથી. આવું જેવું વિચારણે આખો દી બાયડી છોકરા સાચવવામાં પડ્યો હોય તેને આ શે સમજાય? એને ફુરસદ પણ કહે છે. અરે રે, એ ક્યાં જશે? અરે ઘણા તો મરીને તિરંત જ થવાના, કેમ કે ધર્મ તો દૂર રહો એને હજુ પુણ્ય પણ ઠેકાણા નથી. અહીં તો જીવને પરના સંબંધિતો સર્વથા ભિન્ન જ કરી નાખ્યો છે, ભિન્ન જ છે. છતાં ભગવાન તું પરની વ્યવસ્થામાં રોકાઈ ગયો, ક્યાં બાયડી, ક્યાં છોકરા, ક્યાં મકાન, ક્યાં લુગડો, કયો દાગીના, ક્યાં આબરૂ ને ક્યાં શરીર, ભગવાન એ તો બધા પોતપોતામાં છે, તેને અને તારે કોઈ સંબંધ નથી. છતાં પ્રભુ તું ક્યાં રોકાઈ ગયો અને તે તને ન જોયું, તારા દ્રવ્ય પર્યાયની સ્થિતિ ન જોઈ અહીં આ વાત કહેવા માંગે છે, અથવા આ તાત્પર્ય છે સમજાણો થાય. ગાથા 14 ભાવાર્થ ઉપર પ્રવચન. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે એમ કહીને શું કહેવું છે? કે દ્રવ્યમાં જે વિશેષ પણ ભાષે છે તેનું સ્વરૂપ છે, વિશેષ કોઈ પરને લઈને થાય છે એમ નથી. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપ છે, એટલે કે સામાન્ય છે એ તો ધ્રુવ પણ છે, પણ વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે. હવે વિશેષમાં પર્યાયમાં બદલો થાય છે તો એમાં કોઈ પરની અપેક્ષા છે કે નહીં? તો કહે છે કે ના, કેમ કે પર્યાયમાં બદલો થવો તેનો પર્યાયનો સ્વભાવ જ છે. તેથી સ્વદ્રવ્યની પર્યાયનો સ્વભાવ જ છે, તેથી સ્વદ્રવ્યની પર્યાયનો કોઈ અન્ય દ્રવ્યની અપેક્ષા છે જ નહીં. આવો સિદ્ધાંત અજ્ઞાનીને બેસવો ભારે કઠણ છે. કહે છે, આખા વિશ્વમાં ચૌદ બ્રહ્માંડમાં અનંત અનંત દ્રવ્યો પ્રત્યેક સામાન્ય વિશેષપણે બિરાજે છે, અને તેથી તેના વિશેષને માટે કોઈ અન્યની અપેક્ષા નથી. કોઈ કાર્ય કે કોઈ ક્ષેત્રે તેની અવસ્થાની પરની અપેક્ષા છે જ નહીં. એની અવસ્થા તેના કાર્ય સ્વતંત્ર થાય એવું જ એનું સામાન્ય વિશેષ સ્વરૂપ છે. તેથી દરેક દ્રવ્ય સામાન્યપણે ધ્રુવપણે જેમાં બદલવું નથી તેવું તેનું તે જ રહે છે, તથા વિશેષપણે બદલાય પણ છે, પલટે પણ છે. આહા, પલટવું એ તો એની પર્યાયનો સ્વભાવ જ છે, માટે પર્યાય કોઈ પરને લઈને પલટે છે એમ ત્રણ કારણ નથી. કોઈ પણ દ્રવ્યની આત્માની કે પુદ્ગલની, નરકના જીવની કે કોઈ કોઈ સ્કંદની કોઈ પણ પર્યાયનો વિશેષપણે થવાનો તેનો પોતાનો સ્વભાવ છે, માટે તેમાં જે વિશેષપણું લાગે છે તે જો કોઈ પરને સંયોગને લઈને લાગે છે તો તે દ્રષ્ટિ વિપરીત છે. મહા આહા, આવી વાત અજ્ઞાનીના ઘરે ઉતરવી મુશ્કેલ છે, પણ શું થાય, શબ્દો તો સાદા છે પણ ભાવ ગંભીર છે. આહા, વસ્તુનું અસ્તિત્વ અનંત પર પદાર્થોથી ભિન્ન છે. દરેક દ્રવ્ય એક ક્ષેત્રે રહેવા છતાં ભિન્ન ભિન્ન છે. આકાશના એક પ્રદેશમાં છ દ્રવ્ય છે, ભલે આકાશના એક પ્રદેશમાં આખો આત્મા નથી, પણ અસંખ્ય પ્રદેશમાં ભાગ એક આકાશના પ્રદેશમાં છે. પ્રદેશનો ભાગ એક આકાશના પ્રદેશમાં છે. એક જીવના અસંખ્ય પ્રદેશ છે, તેથી એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે, પણ એક જીવ આકાશના અસંખ્ય પ્રદેશમાં રહે. છતાં કહે છે કે જીવ જે પોતાના અસંખ્યાત પ્રદેશમાં રહેલો છે તેની આકાશની અપેક્ષા નથી. ગંભીર વાત ભાઈ, ખરેખર તો જીવના પ્રદેશો આકાશના પ્રદેશો અડકાયા નથી. પ્રશ્ન, તો કહેવામાં તો આવે છે કે આકાશ ન હોય તો સર્વદ્રવ્યો રહે કેમ? સમાધાન, ભાઈ એ તો નિમિત્તની કથની છે. એમ પણ આવે છે ને કે જો આકાશ પરદ્રવ્યનો આધાર હોય તો આકાશનો આધાર કોણ, અને પરિણમનનો દરેક દ્રવ્યને કારનું નિમિત્ત છે તો કાર દ્રવ્યના પરિણમનો કોણ? ભાઈ એ તો નિમિત્ત પણ સિદ્ધ કરવું હોય ત્યારે એમ કહેવાય કે આકાશ ન હોય તો સૌ દ્રવ્ય રહે કેમ? પણ એથી કરીને પરદ્રવ્યની પર્યાયનો કોઈ પણ ગાલમેલ કે ફેરફાર, કોઈ ફેરફાર કોઈ અન્ય દ્રવ્યથી થાય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. આખરી વાત બાપા, ચૌદ બ્રહ્માંડમાં અનંત દ્રવ્યો છે, પ્રત્યેક દ્રવ્ય પોતાની સામાન્ય વિશેષપણે રહેલું છે. હવે સામાન્ય જે અપ્રિય ધ્રુવ તેને તો પરની અપેક્ષા નથી, પણ વિશેષ જેમાં પલટવા પૂરું અનેક ભિન્ન ભિન્ન અવસ્થા થાય તેને તો પરની અપેક્ષા હોય ને? તો કહે છે, ના, વિશેષ પણ દ્રવ્યનું સહજ સ્વરૂપ છે. જે પલટવું થાય છે તે એનો પોતાનો સ્વભાવ જ છે. વિશેષપણું પરને લઈને થાય એવું વસ્તુ સ્વરૂપ જ નથી. આત્માને પોતાના સામાન્યને વિશેષ માટે કોઈ પરની તીર્થંકરની પણ અપેક્ષા નથી. તો શાસ્ત્રમાં તો આવે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ સદગુરુના ચરણ કમળના પ્રસાદથી થાય છે. સમાધાન, હા, એવી ભાષા તો બહુ આવે છે, પણ એ તો તેઓ નિમિત્ત કેવું હોય એટલું જણાવ્યું છે. બાકી સમ્યક દર્શનની પર્યાય વિશેષ છે, સામાન્ય પોતે ધ્રુવ છે, અને સમ્યક દર્શન વિશેષ પર્યાય છે. તે વિશેષ પણ તેનું પોતાનું સ્વરૂપ છે, અને તેથી કોઈ પરની અપેક્ષાથી થયું છે નથી. ગુરુની પ્રસાદીથી વા કર્મનો ઉભાર થયો માટે વા દર્શન મોહનો અભાવ થયો માટે તે સમ્યક દર્શનની પર્યાય થઈ છે એમ નથી. જો એમ હોય તો તેઓ વિશેષનું સામર્થપણ જે પોતાનું છે તે રહે નહીં. તત્વસૂત્રમાં આવે છે કે તદભાવ પરિણામ, પરિણામ તેનો દ્રવ્યનો સ્વભાવ છે, પરિણમન દ્રવ્યનો સ્વભાવ જ છે. તેથી સમય દ્રષ્ટિજી પોતાના સામાન્ય અને વિશેષ સિવાય પર પદાર્થથી અંતરમાં અત્યંત ઉદાસ છે. કોઈ પરની અપેક્ષા એ મારામાં ફેર પડશે અને મારે લઈને પરમો કંઈક ફેર પડશે એ દ્રષ્ટિ સમય દ્રષ્ટિની નથી. ભાઈ વાત તો આમ થોડી છે, પણ તેની ગંભીરતા અપાર છે. ટૂંકી વાતમાં ઘણું ભર્યું છે. હવે કહે છે, દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અન્યપણામાં અને અનન્યપણામાં વિરોધ નથી. દ્રવ્ય સામાન્ય વિશેષ સ્વરૂપે જ છે, તેથી તે પર્યાય એટલે વિશેષ પહેલો મહતી અને થઈ છે એ અપેક્ષા એ અનન્ય છે, અન્ય અન્ય છે, પરંતુ એ તે પર્યાયમાં દ્રવ્ય તન્મય છે, તેથી અનન્ય છે. દેહમાં કાંઈ વિરોધ નથી. આ પ્રમાણે અન્યપણું પણ કહેવાય છે અને અનન્યપણું પણ કહેવાય છે. મનુષ્યગતિ વખતે સિદ્ધ ગતિ આદિ નથી અને સિદ્ધ પદના કારે મનુષ્યગતિ આદિ નથી, તેથી અન્ય અન્ય કહેવાય છે અને તે તે કારે દ્રવ્ય તે તે પર્યાયમાં અનન્ય છે, માટે અનન્ય પણ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યના અનન્યપણાનો અને અન્યપણાનો કાંઈ વિરોધ નથી. હવે દાખલો આપી કહે છે કે જેમ કે મરીચી અને મહાવીર સ્વામીનું જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી. હા, ક્યાં મરીચીની પર્યાય ને ક્યાં ભગવાન મહાવીરની પર્યાય. જીવની પર્યાયોની અપેક્ષાએ જોતા તો અન્ય અન્યપણું ભાષે છે, છતાં એ અવસ્થાઓમાં જીવ તો એનો એ જ છે, માટે દ્રવ્યની અપેક્ષાએ જીવ સામાન્ય દ્રવ્યની અપેક્ષાએ એટલે જીવ સામાન્યની અપેક્ષાએ અનન્યપણું ભાષે છે. આ પ્રમાણે અન્યપણું અને અનન્યપણું વસ્તુના સ્વરૂપની સ્થિતિમાં જ છે, તેમાં કોઈ પ્રકારનો વિરોધ નથી તથા તેમાં કોઈ પરની અપેક્ષા છે એમ પણ નથી. દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય અથવા તેનું તેજ ભાષે છે. જુઓ, પર્યાયને જોનારી આંખને બંધ કરીને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડે તો એક દ્રવ્ય સામાન્ય જ જણાય છે અને તેથી દ્રવ્ય અનન્ય અથવા તેનું તેજ ભાષે છે. દ્રવ્યાર્થિક નહીંથી તો દ્રવ્ય તેનું તેજ ભાષે છે અને પર્યાર્થિક નહીંરૂપી બીજા એક ચક્ષુથી જોતો દ્રવ્યના પર્યાયરૂપી વિશેષો જણાય છે, ત્યારે વિશેષ વિશેષમાં તફાવત મોટો તફાવત જણાય છે, તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાષે છે. જુઓ, દાખલામાં આવીને કે મરીચીની ક્યાં મિથ્યા દર્શનની અવસ્થા ને ભગવાન મહાવીરની ક્યાં તીર્થંકર કેવડીની અવસ્થા, પૂર્વ પશ્ચિમનો ભેદ, હા હા, ક્યાં નિગોળમાં એક અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાની પર્યાય અને ક્યાં એ જીવની ક્યાંથી નીકળીને મનુષ્ય થઈને આઠ વર્ષે કેવળ પામે તે કેવડીની પર્યાય. ત્યાં જીવ સામાન્યથી તો એનો એ જ જીવ છે, પણ વિશેષની અપેક્ષાએ એ અન્યપણું ભાષે છે, ફેર ભાષે છે. નિગોળનો અક્ષરના અંતના ભાગનો ઉગાર છે, ત્યાંથી નીકળીને કોઈ જીવ મનુષ્ય પણ થાય, કારણ કે ત્યાં પણ શુભ ભાવ છે અને શુભ ભાવના કારણે તે જીવ તેમાં તન્મય છે તથા તેના ફર પડે જીવને મનુષ્યપણ થાય છે. હવે એ મનુષ્યપણાની વિશેષ દશામાં આઠ વર્ષે જો અંદર પૂર્ણ સામર્થ્યના સ્વભાવથી ભરેલા ભગવાનના અંતર્મુખ દ્રષ્ટિ કરી એમાં જ ઠરે છે તો કેવળ થાય છે. લો, હવે નિગોદમાં કયો અક્ષરમાં અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન અને મનુષ્યપણામાં કયો કેવળ જ્ઞાન, આવો એકદમ મોટો ભેદ. અહો, વિતરાગનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે. લોકોએ તેને બહારની ક્રિયાકાંડમાં દયા કરવી, દાન કરવું, ને પ્રતિક્રમણ કરવું, ને સામાયિક કરવી, ને ઉપવાસ કરવા, ને ચોહિયાર કરવા ઇત્યાદિ ક્રિયાકાંડમાં તેને માની લીધો છે. બહારમાં વ્રત કરવા તે સંવત અને તપ ઉપવાસ કરવા તે નિજા એમ ધર્મ માની લીધો છે. અરે, કયોનું કયો માન્યું પ્રભુ તે, કયોનું કયો માન્યું પ્રભુ તે, પરમાત્માએ કહેલું દ્રવ્યનું ને પર્યાયનો સ્વભાવ તો અલૌકિક છે. અહીં કહે છે, ભલે પર્યાયથી ફેર માલુમ પડે તેથી અન્યપણું ભાષે છે, પણ દ્રવ્યથી તો અનન્યપણું છે, કેમ કે દ્રવ્ય તો તે તે પર્યાયનું તેનું તેજ છે. કોઈ એક અબજોપતિ અહીં ખમાખમા થતો હોય, ગાદી પર બેઠો હોય અને 25-50 નોકરો હોય, તે ખમાખમા કહેતા હોય પણ શું થઈ જાય, મરી જાય તો મરીને નરકે જાય. જુઓ, ત્યાં પર્યાય અપેક્ષાએ અન્ય અન્યપણું છે. ક્ષણમાં અનેરી પર્યાય, ક્ષણમાં અનેરી પર્યાય, એ અનેરી પર્યાયપણું છે, છતાં આત્માની સાથે તે અનેરી એટલે જુદી છે એમ નથી. આત્મા સાથે તો તે અનન્ય છે, કેમ કે આત્મા જ તેમાં વર્તે છે. આ પ્રમાણે પર્યાયથી જુએ તો દ્રવ્ય અનન્ય પાસે છે, પણ દ્રવ્યથી જુએ તો અનન્ય છે, કેમ કે દ્રવ્યથી પર્યાય જુદી નથી, પર્યાયથી દ્રવ્ય જુદું નથી. હવે કહે છે, બંને નયરૂપી બંને ચક્ષુથી જોતો દ્રવ્ય સામાન્ય તથા દ્રવ્યના વિશેષો બંને જણાય છે, તેથી દ્રવ્ય અનન્ય તેમજ અન્ય અન્ય બંને ભાષે છે. વસ્તુ પોતે ત્રિકાળ ધ્રુવ પણ છે અને વિશેષ વર્તમાન પર્યાય પણ છે, એ બંને ભાષે છે. આવું દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ સમજવાની કુશળ લે નહીં, તેને મનુષ્યપણું ચાલી જાય, કેમ કે મનુષ્યપણું તો જે કાળ છે તે જ છે. હવે એમાં પોતાની દ્રવ્યની સામાન્ય વિશે શક્તિને જો પરથી જુદી સંભાળી નહીં, પરને લીધે મારામાં કઈ ફેરફાર થાય છે, તો મારા લીધે પરમાં કઈ ફેરફાર થાય છે એમ માન પ્રવર્ત્યું તો પ્રભુ તારું પરિભ્રમણ નહીં મટે, તારા ભવભ્રમણ નું ચક્ર વિપરીત દ્રષ્ટિને લઈને નહીં મટે. દિવ્ય દિવ્ય દ્રવ્યાથી લયરૂપી દિવ્ય ચક્ષુના દિવ્ય દેદાર દેખાડના દિવ્ય જ્ઞાનધારી દિવ્ય પુરુષશ્રી કહાન ગુરુદેવ નું જય હો, વિજય હો, કૃપા જય
ભગવાન.
જય બોલવાની આજ્ઞા.